પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના બોલેલ ગાથા 124 નો સાર, કળશ 202 નો સાર.
એક આશ્ચર્યની વાત છે, પોતે પોતાને ભૂલી ગયો અને દૂર દૂર ગયેલો જાય છે. ધર્મ ધર્મ સૌ કહે ભૂલવે, ધર્મ ન જાણે મર. ધર્મ ધર્મ કરે પણ ધર્મ નો મર્મ જાણતો નથી. ઉપાદય કઈ ફળ ન આટલું કર્યું તે એક આશ્ચર્યની વાત છે. બહારનું કેટલું સખત કર્યું તોય કઈ મળ્યું નહીં. જીવને અંદર જવું બહુ મુશ્કેલ. પછીને તમે કેવું કરવાનું કયો તો આટલા ઉપવાસ કરી લે તો થાય, તમે કયો તો આટલું ધ્યાન કરી લે, તમે કયો તો આટલું વાંચી લઈ આટલું ગોખી લે, પણ અંદર જે કરવાનું કયું છું એ બહુ મુશ્કેલ પડે છે. બહારનું જીવ જલ્દી કરી લે છે. ભાગે તોય અંદર કરવાનું છે, બહાર ભાગે તોય એને ગ્રહણ કરતો એને એને અંકુશમાં લાવીને અંદરમાં જ કરવાનું છે. અશુભમાંથી શુભમાં કેમ લાવે છે એટલો એને મર્યાદા કરીને પુરુષાર્થથી લાવે છે, એટલો એનો ઉપર અંકુશ રાખીને અશુભમાંથી શુભમાં લાવે છે. એમ શુભમાંથી અંદરમાં જવા માટે પણ એને માટે પુરુષાર્થ કરે તો એ અંદર આવે છે. બહારથી દેખાય ને મને સૂક્ષ્મ ખાતા મુશ્કેલી પડે છે. જીવને વૈરાગ તો આવે છે, આ બધું સંસારનું સ્વરૂપ દેખીને ને વૈરાગ ઘણી વાર આવે છે. આ અશુભ ભાવો ને આ બધી સંસારની દુઃખમય સ્થિતિ કાંઈ એને ધન તો શાશ્વત દેખાય નહીં, શરીરમાં કાંઈ ફેરફારો દેખાય, બહારના સંયોગોમાં ફારફેર દેખાય, એવું બધું રાજા રાજા થાય તો એના રાજ રાજે સ્થિર એને દેખાય નહીં. કોક ચડી આવવાનો ડર હોય એવું એનું રાજ પણ સ્થિર. ચોથા કાળમાં પણ એવું હોય, રાજ હોય તો કોક ચડી આવવાનો ડર હોય એને માથે. કોક અનેક જાતના બધા સંયોગ દેખીને એને વૈરાગ આવે છે કે આ સંસાર તો આવો છે, આ બધું ફેરફાર વાળું છે, મારી ઈચ્છા પ્રમાણે કાંઈ થતું નથી, ઈચ્છિત વસ્તુ કઈ મળતી નથી ને ઈચ્છા પ્રમાણે કઈ ટકતું નથી. એને વૈરાગ ઘણી વાર આવી જાય છે. વૈરાગ આવીને એને એમ થાય કે આ બધું છોડી દઉં, એમ થાય છોડીને મુનિઓ મુનિ થઈ જાઓ એમ એને થઈ જાય છે. સાધુ થઈ જાઓ, મુનિ થઈ જાઓ, છોડી દઉં, ધર્મ ધ્યાન કરું એવું થઈ જાય છે ને કરવાય માંડે છે. અશુભની રુચિ એને રહેતી નથી, કારણ કે એનો સ્વભાવ જ નથી, એમાં ટકી ન શકતો. ઘણી વાર એને વૈરાગ આવે છે પણ પછી આગળ ન જઈ શકતો, શુભમાં જઈને અટકી જાય છે. ત્યાગ વૈરાગ બહુ સખત કરે, ઉપવાસ કરે, બધું કરે પણ પછી આગળ ન જઈ શકતો. પછી એને એમ થાય મેં ઘણું કર્યું એવું થઈ જાય છે, મેં શું ઓછું કર્યું. કરે છે ઘણી વાર અંદર, કેટલાક તો રેચા પેચા રે છે એવા જીવો હોય છે. બહુ સામગ્રી બહારની મળે તો એને એમ થાય કે આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય છે, આપણે શું વાંધો છે. આ બહુ મીઠો એવા નાસ્તિકે ઘણા થાય છે, પણ આવા વૈરાગો જીવો ઘણા થાય છે. પણ અનંત દ્વાર આવું છોડી દે છે પણ અંદર ઊંડો નથી ઉતરતો, છોડી દે છે. હા, કેટલું એને સહન કરવાનું આવે છે.
અંદર જવું, અંદર કરવું,
પોચી નથી શકતો. અને જે મુનિ થાય એને તો એ માની લે છે કે મેં બધું અંદર ઈચ્છે છે એવું એને હજી અંદર ઊંડું બીજું કરવાનું છે એને તૃપ્તિ થઈ જાય છે. એવું નથી હોતું એને તૃપ્તિ થઈ જાય છે. એને ઘણું કહ્યું છે હું શું ભાવમાં રોકાઈ ગયો છું એવું એને પોતાને એવી ખટક અંદરથી હોતી નથી. એને એને એમ થાય છે કે મેં ઘણું કહ્યું છે. એવી ખટક હોય તો આગળ જવાનો અવકાશ રહે છે ને ખટક એવી નથી. પૂર્ણ ભાવમાં એને સંતોષ મનાઈ જાય છે. મેં ઘણું કર્યું છે બસ આનાથી શું આગળ કરવાનું છે. બધું વાંચે વિચારે બધું દ્રવગુણ પર્યાય સ્વરૂપ બધું ખબર હોય પણ પછી ઊંડું નથી જતું. મેં ઘણું કર્યું એવું એને કહી જાય છે. એમ ગુરુ દેખાડનાર મળે દેવ મળે તો અંદર કરવાનું એને ગ્રહણ થાય તો એ આગળ જાય છે. એવો સંબંધ છે પોતાને મેળે એ માર્ગ એને પ્રગટ થઈ શકતો એવું નિમિત્ત ઉપાદાન સંબંધ છે. સાક્ષાત પામેલા હોય એને એ પ્રગટ થવાનું નિમિત્ત બને છે. અનાધિકાળથી પોતે એકલો એકલો તો બહાર ભેગા કરે છે શુભમાં આવે છે એમાં ગુરુ મળે કે દેવ મળે ત્યારે એને આશ્ચર્ય લાગે ત્યારે એને એમ થાય કે આ કઈ જુદું દુખ્યું છે. એટલે અંદરથી એને ઉપાદાનની તૈયારી થાય છે બહારથી નિમિત્ત હોય છે એવું નિમિત્ત ઉપાદાનની સ્થળ હોય છે. એમાં બહુ ભમે છે ને એટલે એને એની મેળાએ સ્વયં અંદર એ નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે એવી દેશના લબ્ધિ એને પ્રગટ થાય ત્યારે એ અંદર જાય છે. શું માર્ગ ની ખબર નહીં
માર્ગ તું આત્મા છે આવું અંદર ચૈતન્ય છે એ પણ ક્યાં ખબર જ પડે બસ આવું
આત્મા ની આત્મા અંદર જુદો છે સમજણ કહેતો બહુ તો શાસ્ત્ર માંથી ગોખી દે જીવ છે ને ઉદગળ છે ને એમ ગોખી દે બીજી ખબર ન પડે. ચાંદી પરિમિતિ થઈ ગઈ છે ને બહારની એટલે એવો સ્વભાવ જ છે પોતે સ્વતંત્ર પરિણતિ સ્વતંત્ર બદલાય છે કયો પરાધીન નથી. પરિણતિ પોતાને સ્વતંત્ર બદલાય છે પણ નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. અનાદિકાળથી બહાર જ ભમે છે નિમિત્તે બહાર પ્રબળ નિમિત્ત બને છે ત્યારે એ ઉપાદાન એનો અંદર પલટે છે પલટે સંબંધ છે સ્વતંત્ર હોવા છતાં એક સાક્ષાત દેવગુરુ નું બને છે તે પામેલા હોય છે એનું. અનંત કાળમાં એવા જીવો બધા પ્રગટા જ કરે છે એવા દેવ ને ગુરુ બધા હોય જ છે. સાધના પૂરા થયેલા ને સાધના કરનારા કે જે જીવો તૈયાર હોય એને એ નિમિત્ત પ્રબળપણે નિમિત્ત બને છે હોય જ છે એવો નિમિત્ત ઉપાદાન સંબંધ છે. હજી સાધના સાધના પ્રગટ થાય છે ને એટલે સાધનામાં એવો સંબંધ હોય છે. પેલી બહારને એકવાર સાક્ષાત દેવગુરુ મળ્યા પછી અંદર તો અંદરમાં એ પોતે અંદર જાય તો પોતે સ્વયં જાય છે પણ બહાર આવે ત્યાં સાક્ષાત દેવગુરુ હોય પણ અંદર એના વિકલ્પમાં દેવગુરુનું અવલંબન આવે છે. શુભ ભાવમાં જેમ બહાર આવે છે ત્યાં દેવગુરુ ને શાસ્ત્ર એનું અવલંબન હોય છે. અંદર જાય ત્યાં પોતે સ્વયં જાય છે પછી એકવાર સાક્ષાત મળી જાય છે પછી એની પરિણતિ સ્વતંત્રપણે અંદર જાય પણ બહાર આવે ત્યાં અશુભ ભાવથી બચવા શુભ ભાવોમાં દેવગુરુ શાસ્ત્ર નું અવલંબન હોય છે એને શુભ ભાવોની અંદર એ તો હોય છે. આવ્યા વગર રહેતું જ નથી. દેવ ગુરુ શાસ્ત્ર અને પોતે જે મુન્યો ચારિત્ર દશામાં છે એટલે એને પંચમહાવ્રતમાં પરિણામ હોય છે અને દેવ ગુરુ શાસ્ત્ર હોય છે. શાસ્ત્ર જયારે શરૂ કરે છે ત્યારે નમસ્કાર કરે છે ભગવાનને, ભગવાનને નમસ્કાર, પણ એ નમસ્કાર એને કરી અને પછી શરૂ કરે છે. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે, ભગવાન જીનેન્દ્ર દેવને નમસ્કાર કરે, ગમે રીતે નમસ્કાર કરીને શરૂ કરે છે. સમય સારો એમ કરીને પણ નમસ્કાર કરે છે ગમે રીતે. વિકલ્પમાં તો હોય છે સિદ્ધ ભગવાન નમસ્કાર કરે, બધા ભગવાન માણસ ક્ષેત્રે બધા જ્યાં જ્યાં બધા ભગવાન છે બધાને વર્તમાનને ભૂત વર્તમાન હોય બધી રીતે નમસ્કાર કરે છે. માણસ ક્ષેત્રે બધે માણસ ક્ષેત્ર પંચ પરમેશ્વર નમસ્કાર કરે છે. મંદિર એવું જે આ નિજ અનાકુળ નિજ તત્વ એને તું કહે છે, એ સમતાનું કુળ મંદિર છે, સમતાનું રહેવાનું ઘર છે, પરમ અનિત્ય પરંપરાનું ઘર છે કુળ મંદિર. સમતાનું પહેલેથી ચાલુ આવતું ઉત્તમ વંશ પરંપરાનું ઘર છે એવું જે આ નિજ તત્વ. એ નિજ તત્વ કેવું? અનાકુળતા, એમાં કોઈ જાતની આકુળતા નથી. એવું જે તારું તત્વ છે એ તારું ઘર છે, એમાં કોઈ જાતની આકુળતા નથી. તત્વને એ ઘરને કોઈ લઈ શકે એવું નથી. એ ઘર તારું એવું શાશ્વત છે. નિજ તત્વ એવું શાશ્વત ઘર છે, એ ઘર એને તું ભજ કે છે, એની તું ભજન કર, એની તું ભક્તિ અને એની ભાવના એને તું ગ્રહણ કરી ઘરમાં જા કે છે. સમતાનું કુળ મંદિર પહેલાથી વંશ પરંપરાથી આવેલું આવતું એવું જે આ તારું ઘર છે ની તત્વ એને તું ભજ. એ ઘરમાં સમતા રહેલી છે. આ મારથી સાચી સમતા અહીંયા છે, બહારથી તે સમતા રાખી, પણ અંદર જે સમતા છે એ તારું જે ઘર આત્મ તત્વ નાગુણ છે એમાં સમતા ભરપૂર ભરેલી છે. સમતા છે એને તું ભજ. સમતાનું કુળ મંદિર છે, આખું મંદિર છે, રહેવાનું ઘર છે. વંશ પરંપરાથી અમારું કયું ઘર છે કે છે ને, આ વંશ પરંપરાનું ઘર આ તારું તત્વ અનાદિકાળથી આવ્યું આવે છે. એ તારું વંશ પરંપરા એ છે. એટલે ઘર ગોતવા જાય તો કે તમારું પહેલાનું ઘર જે ગામમાં દેશમાં રહેતા હતા, આ તો તમે પરદેશ આવ્યા, તમે જ્યાં રહેતા હતા તમારું વંશ પરંપરાનું ઘર દેશમાં ક્યાં છે? તો કે આ મારું વંશ પરંપરાનું ઘર. એમ કે છે કે આ તારું વંશ પરંપરાનું ઘર અનાદિથી તારો આત્મા છે, અનાકુળ તત્વ ની તત્વ એ તારું વંશ પરંપરાનું ઉત્તમ ઘર છે. એના જેવું કોઈ ઘર નથી એવું ઘર છે. આ તો તમે પરદેશમાં આવ્યા છો, વિભાવમાં, એ વિભાવમાં ઘર બનાવ્યું છે એ ઘર નથી સાચું. એ ઘર તો એના પાયા મજબૂત નથી, એ તો ગરીકમાં ઉડી જાય એવું છે, એ પર્યાય છે. અને આ તો તારું નીત એવાના પાયા મજબૂત છે, વંશ પરંપરાનું ઘર તારું એવું ચાલ્યું આવ્યું છે એના અધિકાર છે. એ ઘર તું ગ્રહણ કરે, એનું ભજન કરે, એ ઘર તારું સાચું ઘર છે. આ ઘર નવા ઘર દેખાવ છે, એ ઘરનું બધું વિભાવના જે ઘર દેખાય છે એ ઘર નથી, સાચું ઘર નથી. આ ઘરને તું ગ્રહણ કર. સમતાનું કુળ મંદિર છે, એમાં સમતા વસેલી છે, એ સમતાને પણ પ્રગટ કરવાની છે. એવી સમતા છે કે ગમે એમ બહાર થાય તો તારા આત્મામાં જે સમતા શાંતિ શાંત રસ પ્રગટ થયો છે, એ શાંત રસમાં કાંઈ ખામી ન આવે એવો શાંત રસ એમાં મળેલો છે. એ તારું ઘર પ્રગટ કરે, એવું નિર્ભય ઘર છે. એ પ્રગટ થયા વગર તારું બહાર નું તું ગમે એમ કરીશ તો એનું કઈ ફળ નથી. અંદર ઘર પ્રગટ કર તારું સંતાન, એનું ફળ બધું, એમાં ફળ બધું ભરું જ નથી. પછી કોક બહારની ક્રિયા મુનિને યોગ્ય હોય તો હોય, એમાં કોક ક્રિયા ઓછી થાય તો એની સાથે કઈ સંબંધ. ઉપવાસ આટલા કરવા જ જોઈએ મુનિ એવું નથી. તારી યથાશક્તિ ઉપવાસ થાય કે યથાશક્તિ જે અમુક જાતના પઠન કરવા જોઈએ એવું નથી, એને પ્રયોજન થતું હોય. બાકી મુનિને યોગ્ય જે વર્તન હોય એ તો મુનિને હોય જ છે, બાકી એને આટલું કરવું જોઈએ એવું નથી હોતું. અંદરથી તું પ્રગટ કર ગુણ મંદિર સંતાને તો એમાં બધું ફળ છે, એમાં બધું આવી જાય છે. એને ઉપર જવું જ જોઈએ શિખરે, કે એને નીચે એને ઓલા શિયાળામાં પાણી નીચે ઓલામાં બેસવું જ જોઈએ એવી જાતનું હોતું નથી. તારી યથાશક્તિ પણ તારે મુનિને યોગ્ય ક્રિયા કર એની સાથે સંબંધ છે. બાકી એની બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધ નથી. તું તારા આત્મામાં અંતરમાં જે સમતા પ્રગટ કર, શાંતિ અનુભવ, તો એમાંથી બધું ફળ આવશે. એ તો મુનિઓને અનેક જાતના વિકલ્પ આવે છે, એટલે એને ધ્યાન અખતરા કરે છે કે મને કેવી જાતની અંદર સ્થિરતા પ્રાપ્તિ છે, એટલે એવા વિગ્રહો ધારણ કરે છે, ઉપર શિખર ઉપર જાય છે. પોતાની અંદર કેવી અંદર કેટલી જાતની નિર્મળતા સ્થિરતા છે એના અખતરા કરવા માટે જાય છે. એ તો અંદરની વિશેષ નિર્મળતા નથી જાય છે, પણ એનો કઈ એવો નિયમ નથી હોતો કે દરેક મુનિઓને બહારની ક્રિયા સરખી નથી હોતી. કોઈ ને કોઈ જાતની ક્રિયા હોય, કોઈ ને કોઈ જાતની ક્રિયા હોય છે. છ અંશ એ બધા મુનિઓને હોય છે, એની સાથે આ અંદરનો અંશ આત્માનો એ અવશ્ય હોવો જોઈએ. આત્મામાંથી અવશ્ય શાંતિ પ્રગટ થવી જોઈએ, શાંતિનો સાગર પડ્યો છે એમાંથી શાંતિ આવી જોઈએ. આખો સમતાનો સાગર છે એમાંથી એને સમતા પ્રગટ થવી જોઈએ, તો એ સાચું છે. કોક જ્યાં ઉપવાસ કરે ને કહેવાય વિગ્રહો ધારણ કર્યા હોય છે, કોઈ બીજા વિગ્રહો ધારણ કર્યા હોય છે, એમ જુદું જુદું હોય છે બહાર. તો બે મુનિઓ પધાર્યા, એને એવો વિગ્રહ હતો દરેકને એક જાતનો ન હોય. રાજકુમાર હોય ને વનમાં હોય, માટીના વાસણમાં રાંધેલો હોય, હાથે રાંધેલો હોય, એવા રાજકુમાર એ મને આવવાનું આમંત્રણ કરે તો હાર લેવો, એવો વેર થઈ ગયો છે. દરેક મુનિવારો એક જાતના વિગ્રહો ધારતા નથી. અને એમ વિચારાયો છે ગામમાં નથી જવા, જંગલમાં જયારે મળે અને તે રાજકુમારો હોય એવી જાતના વિગ્રહો ધારે છે. એક તો રાજકુમાર હોય, એક તો રાજકુમાર વનમાં જ હોય, એને રાજકુમાર હોય ને પછી માટીના વાસણમાં રાંધે એમે ન બને, માટીના વાસણમાં અને એમને હાથે રાંધેલું એવું રાજકુમારો ને એવું ક્યાંક એ બધું બનવું દુર્લભ તો પણ બની ગયું છે. કેવા કળાવાળા જંગલમાં વાસણ બનાવ્યા, કળા આવડતી હોય. પરદેશમાં બનાવ્યા ઘર, એ ઘર તો હાવ પાયા એના ઊંડા નથી હોય છે, એકદમ એ તો ખલાસ થઈ જાય. એવું
આશીર્વાદ આપનાર ભગવતી માતાનો જય હો.